शास्त्र नामिकार गाथा आठ कृष्ण मनी से हम ए रीते दक्षिण ज्ञान चारित्र स्वरूप दक्षिण ज्ञान चारित्र स्वरूप परिणत आत्मा ने એટલે કે આ સાધક આત્માને સ્વરૂપે નવ રૂપે પોતાના આત્માને સ્વચેતન સમસ્ત પ્રકારે ચેતન જાણવું દેવું તે હોય છે સાચેતા આચાર્ય આ કંઠ તમને સંકોચે જે પોતે પોતાના શુદ્ધાત્માને મુનિરાજ અનુભવે છે આત્માને સમ્યક દર્શનાન ચારિત્ર દ્વારા પરિણમીને અનુભવીને એ અનુભવમાં પોતાનો આત્મા પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં એને કેવો તરવરે છે નીચે લીધો છે એ પોતાના અનુભવની વાત બીજાને સમજાવે છે. અનુભવ કરતા કરતા આ વાત સમજાવે છે કે અમે આત્માને આ રીતે વર્તમાન કાળમાં અનુભવીએ છીએ. આત્માનું આવું જ સ્વરૂપ છે જે અમારા અનુભવમાં આવી ગયું છે, આવી રહ્યું છે અને ચાલુ છે. અનુભવ અનુભવીને અમે આત્માની વાત કરીએ છીએ. ભાઈ આત્મા તમે પણ આ જ રીતે આત્માને જાણો ને માનો તો તમે પણ અમારા જેવા થઈ જશો એમ આશીર્વાદ આપે છે. જેવા અમે થયા આત્મારામ તેવા તમે પણ આત્મારામ થશો. પણ અમે જે રીતે કહીએ છીએ તેવું જ આત્માનું સ્વરૂપ છે. એનાથી ચિંતિત માત્ર જો તમે ઓછું અધિક ચિંતિત માનશો તો તમને આત્માનો અનુભવ થશે નહીં. કર્મનો ઉદય છે માટે મોહ થયો અને અજ્ઞાન થાય છે એમ નથી. અનાદિકાળથી પોતાના શુદ્ધાત્માની અસાવધાની એને પરમાત્મા મોહ દશા કહે. પોતાનું પોતા પોતે પોતામાં અશાંત અસાવધાન રહે અને બીજામાં સાવધાન રહે પર પદાર્થો પર ભાવોમાં એને મોહ દશા કહેવામાં આવે. આત્માની અસાવધાન દશા, સાવધાન નહીં પણ અસાવધાન દશા ને પરની સાવધાની બહુ રાખી એનું નામ મોહ છે. એવા મોહથી એવા મોહરૂપ અજ્ઞાનથી અજ્ઞાન છે એ મોહરૂપ છે અને સમ્ય જ્ઞાન છે એ મોહ દશા છે. મોહરૂપ અજ્ઞાનથી કેવતપણાને લીધે ગાણપણે લીધે ગાંડો થઈ ગયો છે એમ કે જ્ઞાની અજ્ઞાનીને ગાંડા કહે અને અજ્ઞાનીઓ છે એ જ્ઞાનીને પાગલ ગાંડા કહે કે આંગળી હલાવી શકાતી નથી, આ ટોપીને માથાનો આધાર નથી. ટોપી ટોપીના આધારે છે, માથાને આધારે ટોપી નથી એમ જયારે કહે જ્ઞાનીઓ ત્યારે અજ્ઞાની જ્ઞાનીઓને પાગલ કહે કે પેટ્રોલ કે મોટર ચાલતી નથી. અજ્ઞાનપણાને લીધે ગાંડપણને લીધે વાત પીટનો કફ કેમ જો હોય ગાંડો થઈ ગયો હોય માણસ એમ મોહરૂપી અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે, ગાંડપણને લીધે, પાગલપણાને લીધે અત્યંત એટલે સર્વથા થોડું અજ્ઞાન છે ને થોડું જ્ઞાન છે એવી મિશ્ર દશા નથી, અત્યંત સર્વથા અપ્રતિબુદ્ધ હતો એટલે કે શુદ્ધાત્માનો બિલકુલ અનુભવ ન હતો, શુદ્ધાત્માનો બિલકુલ અજાણ હતો. પ્રથમ અત્યંત અપ્રતિબુદ્ધ હતો એક સ્થિતિ એ બતાવી અજ્ઞાનીની. હવે એ જ આત્મા બીજો કોઈ નહીં, પેલો તે આત્મા એનો પોતાની યોગ્યતાથી જ્ઞાની ગુરુનો સંગ થાય છે ત્યારે વિરક્ત ગુરુથી, વિરક્ત જેને વૈરાગ દશા પ્રગટ થઈ ગઈ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર દશા પ્રગટ થઈ છે, એવા વિરક્ત ગુરુથી આત્માનો અનુભવ તેને ગુરુ કહેવામાં આવે છે. આત્મજ્ઞાની તેને ગુરુ કહેવાય. એમાં જે કહ્યું ગુરુની વ્યાખ્યા બાંધી, ગુરુ કોણ કે આત્મજ્ઞાનીને ગુરુ કહ્યું. બાકી બધા કોઈ ગુરુ કહે જેને આત્માનું ભાન નથી, જેને આત્મા શું એવું ભાન નથી, સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન નથી અને ચારિત્ર નામના ચારિત્ર અંગીકાર કરે. એ ચારિત્ર અંગીકાર નથી કર્યો પણ એ કસાયની મંદતા અંગીકાર કરી. આત્માનું તો કાંઈ ભાન નથી, વૈરાગ દશા નથી અંતરમાં. એવા કુગુરુ આત્માનું જ્ઞાન વિનાના જેટલા જીવો છે ઉપદેશકો એ બધા કુગુરુ છે. જગતને લૂંટનારા એ જૈન દર્શનના પાર્વતીયા છે. આત્મજ્ઞાની તે ગુરુ છે, એનું આત્મભૂત લક્ષણ છે. બહાર લગ્ન થઈ જાય ને પાંચમા આવ્રત પાળે એ આત્મભૂત લક્ષણ નથી, અનાત્મભૂત લક્ષણ છે. એ બાહ્યનું વ્યવહાર લક્ષણ છે અને એ સિવાય બહારના એક તાણોવાળો રાખે એ તો નામના ગુરુ પણ નથી. વિરક્ત ગુરુથી જેને આત્માનું ભાન થયું છે, પ્રચુર આનંદના વેદન કરનારા, ભોજન કરનારા છે, એવા વિરક્ત શ્રી ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા વો એનો આ નિમિત્તનો મેળ કર્યો કે અનાદિકાળથી મોહરૂપી અજ્ઞાનથી જે પાગલ હતો અને પોતાને ભૂલીને પરને પોતાનું માનતો હતો, એવો આત્માનો અજાણ અબુધ અપ્રતિબુદ્ધ હતો, ભલે એ પર્યાયમાં અજ્ઞાની હતો પણ એ અજ્ઞાન ટળવાનો તેનો કાળ આવ્યો ત્યારે શ્રી ગુરુ એને મળ્યા અને નિરંતર સમજાવવામાં આવતા. એ નિરંતર સમજાવતા નથી, બોધ આપે પછી એ શ્રવણ કરીને પોતે એનું ગોલન કરે રાત ને દિવસ કે આજે મને શ્રી ગુરુએ આ ઉપદેશ બોધ આપ્યો કે મારું આવું સ્વરૂપ છે. એમ સ્વરૂપનો બોધ ગ્રહણ કરીને વારંવાર ઓગાળે છે, વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરીને અંતરમાં જવાનો પ્રયત્ન કરે છે, તેને વારંવાર સમજાવવામાં આવ્યો એમ કહેવામાં નિરંતર સમજાવવામાં આવતા. કોઈ પ્રકારે એને મહાભાગ્યથી એટલે પોતાના તીવ્ર પુરુષાર્થથી, ઉગ્ર પુરુષાર્થથી, મહાભાગ્ય એટલે પુણ્યના ઉદયથી નહીં, ઇનો ઉદય નહીં, મહાભાગ્યથી એટલે પોતાના ઉગ્ર પુરુષાર્થથી સાવધાન થઈ બે સમજો અને પછી સાવધાન થયો. એલર્ટ થયું એકદમ. ઓહો હો, આવું મારું સ્વરૂપ હું કોઈ કાળે આ આ મારા આત્માની વાત, મારા સ્વરૂપની વાત કોઈએ મને કહી નહીં. એ સાંભળતા સાંભળતા એને હર્ષનાશો આવી જાય છે, રોમાંચ ખડા થઈ જાય છે. હા હા હા, આવું મારું સ્વરૂપ છે. આજ સુધી મને મારા લક્ષમાં આવું સ્વરૂપ આવ્યું નહીં, અને જેવું મારું સ્વરૂપ છે એવા શ્રી ગુરુ સમજાવનાર પણ મને અત્યાર સુધી મળ્યા નહીં. આજે મને શ્રી ગુરુ મળ્યા, અને એ મેં સાંભળ્યું મારું સ્વરૂપ, અને સાવધાન થઈને જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું ચૂર્ણ ભૂલી ગયો હોય, દ્રષ્ટાંત આપે છે કે મુઠ્ઠીમાં ચૂર્ણ હોય જીતી અને હોય મુઠ્ઠીમાં, અને આખું ઘર ગોતે શોધે, કાંખમાં છોકરું ને ગામ આખું ગોતે, એમ કહેવત છે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં. બાળક તો કાંખમાં હોય અને ઘેરે ઘેરે તપાસ કરવા જાય, ગલીએ ગલીએ ભટકે, એમાં એક વૃદ્ધ માજી લડ્યા કે તમારો બાળક ખોવાઈ ગયો છે. એને કેવું પહેર્યું હતું કપડું પહેરવાનું? તો કે આવું કાળા પટાવાળું હતું. તો બોલ તો ખરી, આ બાળક તો નથી ને? એ આમ જ્યાં જોયું, અરે આ તો મારી પાસે જ છે. એમ આચાર્ય મહારાજ કહે છે કે મુઠ્ઠીમાં સોનું હોય ને આખું ઘર છેંદે, કબાટ ને હીરા ની વેચી સમજો ઊંચી કિંમત છે, તો છે તો પોતાની પાસે જ. સુખ પોતાની પાસે ભેળું છે. આત્મા જે બહાર શોધે છે તે જ આત્મા છે. જે સુખનો શોધનારો છે તે પોતે આત્મા છે. આત્માથી કઈ જુદો નથી, પણ એ બહાર શોધે છે. તો મુઠ્ઠીમાં રાખેલું સોનું ભૂલી ગયો હોય, ભૂલી ગયો હતો. જો સોનાનો અભાવ નહોતો થયો, સોનું પોતાની પાસે છે, પણ એનું વિસ્મરણ થઈ ગયું હતું કે વીટી મેં ક્યાં મૂકી દીધી એ મને ખબર નથી. તો સોનું ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને, પેલા એની યાદ હતું અને ફરીને યાદ કર્યું. સિદ્ધાંતમાં એ લાગુ નથી પડતું કે પેલા આત્માનો અનુભવ થઈ ગયો તો ખોવાઈ ગયો તો ને હવે ફરીને યાદ કર્યો, એમ નહીં. કેમ કે અહીંયા સાદી મિથ્યાદ્રષ્ટિ જીવ નથી લીધો. સાદી મિથ્યાદ્રષ્ટિને લાગુ પડે, પણ અહીં અનાદિલ શબ્દ વાંચો છે. ઉપસમ સમ્યક દર્શન થઈ ગયું હોય અને પડી ગયું હોય તો એને એ લાગુ પડે કે પેલા મને આત્મા અનુભવ થયો હતો અને ફરીને હું ભૂલી ગયો આત્માને, આજે મને ફરીથી પ્રાપ્તિ થઈ, એને લાગુ પડે. પણ અહીંયા અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, એટલે તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તેને દ્રષ્ટાંત તો એક દેશ હોય ને. સુવર્ણમાં એમ હતું કે પેલા જે વીતી પોતાની હતી એને એ વીતી હવે જાણી. દ્રષ્ટાંતમાં એ ફરીની યાદ કરવી બરાબર છે, પણ સિદ્ધાંતમાં એ લાગુ પડે નહીં. ફરી યાદ કરીને સુવર્ણ દેખે તે ન્યાય પોતાના પરમેશ્વર. આ હા હા, શું કહ્યું છે? પોતાના પરમેશ્વરને પોતે ભૂલી ગયો હતો. પોતાના પરમેશ્વર, પરમેશ્વરનો અર્થ કરે છે સર્વ સામર્થના ધરનાર, અનંત વીર્ય જેમાં શક્તિ રૂપે રહેલું છે સામર્થ, જે વીર્યનો આત્મબળનો એક સમ્યક અંશ પ્રગટ થતા એ આત્મ સર્વૈ થયેલા આત્માના બધા પરિણામની રચના કરે. જે પરિણામ પ્રગટ થઈ ગયા હોય એને ટકાવે અને વિશેષ વૃદ્ધિ કરે, અને વિશેષ વૃદ્ધિ કરતા કરતા એ પૂર્ણતાને પામે, એને આત્મવીર્ય કહેવામાં આવે. આત્મબળ આત્મામાં વીર્ય નામની એક શક્તિ છે, જેમ જ્ઞાન શક્તિ, દશી શક્તિ, ચિત્તી શક્તિ, એમ વીર્ય નામની આત્મામાં એક શક્તિ છે. તો સર્વ સામર્થના ધરનાર આત્માને, પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો, જે વૃત્તિને ભૂલી ગયો હતો અને ફરી વૃત્તિ પ્રાપ્ત થઈ અને હર્ષ થયો અને શોક ગયો. ખોવાઈ ગઈ હતી એમ માન્યું તો ત્યારે શોક હતો અને ફરી વૃત્તિ પ્રાપ્ત થઈ ત્યારે હર્ષ થયો. અહીંયા પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો, પોતે આપ કો આપ ભૂલ કે હેરાન હો ગયા, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને પારકા સ્વરૂપને પોતાનું માન્યું. પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો, પોતાના શુભ ભાવને ભૂલી ગયો હતો અને પાપના પરિણામ કરતો હતો, એ ફરીથી પુણ્યના પરિણામ કરવા માંડ્યો એમ નથી. કેમ કે પુણ્યને પાપના પરિણામ તો અનાત્મા છે, એ તો જળ છે. અરે શું કહ્યું, એ તો ભૂતગલના પરિણામ છે. હા 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 હા, આત્માને ભૂલી ગયો હતો, પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો. તેને જાણીને તેને હવે ફરીથી એને અંતર્મુખ થઈને જાણીને એટલે અનુભવીને, તેને જાણીને એટલે આત્માને અનુભવીને, તેનું સદ્ધાન કરીને એટલે પોતે પોતાનું સદ્ધાન કરે છે કે જે અનુભવમાં આવ્યો મારો આત્મા તે જ હું છું. એવી પ્રતીતિ જેનું લક્ષણ તેનું સિદ્ધાંત કરવામાં આવે, તેનું સિદ્ધાંત કરીને તથા તેનું આચરણ કરીને એટલે કે તેનમાં તન્મય થઈને ત્રણેય બોલ દીધા, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. એ ત્રણ પ્રકારના પરિણામ છે, એનો વિષય એક છે. પરિણામ ત્રણ પ્રકારના, એના વિષયો ત્રણ નથી. જે જ્ઞાનનો વિષય છે તે શ્રદ્ધાનો વિષય છે અને તે જ ચારિત્રનો વિષય છે. પોતાનો પરમેશ્વર આત્મા એનું જ્ઞાન, પોતાના આત્માનું જ સિદ્ધાંત અને પોતાના આત્મામાં જ નિમતારૂપ ચારિત્ર. અનંત ગુણ ની અનંતી પર્યાય આત્મસન્મુખ થાય ત્યારે એનો વિષય એક પોતાનો પરમાત્મા છે, એ બીજાને વિષય કરે નહીં. તેનું સિદ્ધાંત કરીને તથા તેનું આચરણ કરીને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો એ સમ્યક વિશેષણ લગાવ્યું. સમ્યક પ્રકારે, સમીચીન પ્રકારે, સત્યાર્થ પ્રકારે એક આત્મા રામ થયો. અનાદિકાળનો જ્ઞાની હતો, ભલે હો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા લય થાય. એક કરોડ વર્ષનું સ્વપ્નમાં સૂતો છે પણ જ્યાં જાગ્યો ત્યાં સપનું વિલય થઈ ગયું, સપનું ટળી ગયું જાગૃત અવસ્થા. એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા લઈ, એક સમય માત્રમાં અનાદિનું અજ્ઞાન જાય ત્યારે એને બે સમય ના લાગે, એક સમયમાં અજ્ઞાન ટળે. એક સમય માત્રમાં એ જાગ્રત થયો અને પોતાના પરમેશ્વરની યાદ કર્યો, અનુભવમાં લીધો, એ સમયે અનાદિનું મોરૂપી જે અજ્ઞાન અને ઉન્મત્ત જે ગાંડો થયો હતો એ આત્માનો જે અનુભવ થયો ત્યારે ડાયો થઈ ગયો. ગાંડ પણ ગયું અને દા પણ આવ્યું. શું દા પણ તુજાભાઈ? આ પાંચ જણા પૂછવા આવે એ આત્મસન્મુખ થયો, પોતાના પરમેશ્વરના પોતે દર્શન કર્યા એટલે પોતે ડાયો થઈ ગયો. ગાંડો હતો એ ડાયો, ઉન્મત શબ્દ હતો ને, ઉન્મત પણ ગાંડ પણ ગયું અને ડાયો તો સમ્યક પ્રકારે આત્મારામ થયો. હવે પોતાના અનુભવની છાપ મારીને આત્માનું સ્વરૂપ જગતની પાસે રજૂ કરે. એમ ટીકાકાર કુમકુંદ આચાર્ય ભગવાન અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ફરમાવે છે કે હું એવો અનુભવ કરું છું કે કેમ કે હું અનાદિકાળથી મૂળ રૂપે અજ્ઞાનથી પાગલ હતો, હું મને ગુરુ મળ્યા અને સમજીને હું સાવધાન થયો અને મેં મારા આત્માના સ્વરૂપ પરમેશ્વરને જાણ્યો અનુભવ્યો ત્યારે કહે છે કે હું એવો અનુભવ કરું છું કે આવા આત્માને હું નિરંતર અનુભવું છું. હું રાગને અનુભવતો નથી, હું પાંચ મહાવ્રતનો અનુભવ કરતો નથી, કેમ કે મારાથી બાહ્ય છે, એનો અનુભવ થઈ શકે નહીં, અશક્ય છે. જડનો અનુભવ થવો અશક્ય છે. હા, પાંચ મહાવ્રતના પરિણામનું મને જ્ઞાન થાય છે કે જે જ્ઞાન આત્માને જાણે છે તેથી આત્માને અનુભવું છું, પણ જ્ઞેયને અનુભવતો નથી. જેમ કે પરમાર્થે હું અસંગ છું એમ મારી દ્રષ્ટિમાં મારો આત્મા આવ્યો ત્યારે એમ અનુભવથી જણાય છે કે આ પાંચ મહાવ્રતના પરિણામને હું બે જુદા છું, તેથી મને આ પાંચ મહાવ્રતના પરિણામ અડતા નથી, સ્પષ્ટ કરતા નથી. હું તો એનાથી અધિક આત્મા રામ થયો. હવે હું એવો અનુભવ કરું છું કે હવે હું કેવો છું એનું પોતે અનુભવીને જ્ઞાન કરે છે જગતની પાસે કે આવો આત્મા છે, બાકી બધી નિજ કલ્પના કરે છે જગતના અજ્ઞાની પ્રાણીઓ. આત્મા આવો છે, આત્મા આવો છે, આટલી ક્રિયા કરો તો ધર્મ થાય, આટલી જાત્રા કરો, આટલા દાન કરો, આટલા મંદિર બંધાવો. એ ધર્મ ક્રિયા નથી, ધાર્મિક ક્રિયા નથી. ધર્મીને આશરે ધર્મ થાય છે ભાઈ. હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિ રૂપાત્મા છું, ખલાસ. હું જ્ઞાનનો ભડકો જેનામાં જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, દર્શન માત્ર, એવું જ્યોતિ માત્ર, ચૈતન્ય માત્ર, ચૈતન્ય માત્ર કહીને રાગ દ્વેષને સુખ દુઃખના પરિણામ મારાથી ગઈ છે. માત્ર કહીને ઉડાડી દો રાગને, પુન પાપના પરિણામ નથી મારામાં. હું ચૈતન્ય માત્ર જ્યોતિ રૂપાત્મા છું. ચૈતન્ય માત્ર જ્યોતિ ત્રિકાળી જ્યોતિ નિવાસ છે. પ્રગટ થયેલા મતિ શુદ્ધ જ્ઞાન એમાં જે પ્રકાશ છે એ હું નહીં, હું તો ત્રિકાળ. હું કોણ છું એમ, હું કોણ છું એમ એના પંચમ કાળના સંત જેને કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું, ભગવાનજીભાઈ અને કહે છે કે હું મારા આત્માને પ્રત્યક્ષ જાણું છું. પ્રત્યક્ષ તો કેવળ ભગવાન જાણે, સદમસ્તવળી પ્રત્યક્ષ ક્યાંથી જાણે આત્માને, ક્યાંથી આવ્યું? આ કલ્પનાનો વિષય નથી અને અનુમાન જ્ઞાનનો વિષય નથી. એ તો સાક્ષાત જયારે તને અનુભવ થશે ત્યારે તને પણ પ્રત્યક્ષ આત્મા જણાશે. અમને તો જણાય છે, પણ અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અનુભવના કાળે આત્મા પ્રત્યક્ષ જણાય છે. બરાબર, પ્રદેશ નથી દેખાતા, તે અપેક્ષા એ પરોક્ષ કહેવાય, પણ વેદન અપેક્ષા એ તેને પ્રત્યક્ષ સાક્ષાત વેદન થાય છે. જેમ દુઃખ પ્રત્યક્ષ વધાય છે એમ દુઃખ ગયા પછી અતિન્દ્રિય આનંદ સુખ એ પ્રત્યક્ષ વધાય છે. આંધો સાકર ખાય એ સાકર નું રૂપ નથી જાણતો, ધોળી છે કે પીળી છે કે ઝાંખો કલર છે સાકર નો, એને ખ્યાલમાં નથી આવતો આંધળાનું. પણ સાકર ખાય છે ત્યારે એને વેદન થી પ્રત્યક્ષ ગળી ગળીને ગળી કોક આવીને કહે કે તું આ સાકર ને ગળી કે, પણ સાકર તો ખારી હોય, સાકર તો ખારી હોય, કોઈ કે કડવી હોય. પછી એની અરે વાત કરે છે કે એલા તું એમ કે સાકર ગળી છે પણ તારી આંખ નથી, તું આંધળો છો, એને સાકર ને તું ગળી કહી રહ્યો છો, અમે ત્યાંથી સાકર કડવી છે. તો એ કોઈ માને ખરો
ના માને?
કેમ કે જે અનુભવથી સિદ્ધ થઈ ગઈ છે વાત, અનુભવથી જે નિસંગ થયા એ પુણ્યથી ધર્મ થાય એમ કદી પણ માને નહીં. પુણ્યના પરિણામ હો, શુભ ભાવ આવે તો આવો, એનો જ્ઞાતા છે આત્મા, એનો કરતા ભોગતા નથી. મહારાજ અનુભવથી ઓહો હો, પંચમ કાળના મુનિરાજ, ભાવલિંગી સંત, લગ્ન દિગંબર મુનિ, આચાર્ય શાસ્ત્ર લખતા કહે છે કે અમે અમારા આત્માને શાસ્ત્ર લખીએ છીએ ત્યારે અમારા જ્ઞાન દ્વારા અમે આત્માને પ્રત્યક્ષ જાણી દેખી રહ્યા છીએ. પ્રત્યક્ષ જણાય છે, ભવિષ્યમાં કેવળ જ્ઞાન થશે ત્યારે પ્રત્યક્ષ જણાશે એવો શબ્દ નથી. વર્તમાન કાળની વાત કરે, ભવિષ્યની કાળની વાત નથી. સાકર જીભ ઉપર માક મૂકે ત્યારે પ્રત્યક્ષ સ્વાદ આવે છે વળપણનો. એમ અંતર્મુખ થઈને જ્યાં શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં નિર્વિકલ્પ ધ્યાનમાં આવી ગયા ત્યારે અંતર્મુખ થયેલું અતિન્દ્રિય સ્વસન્ન જ્ઞાન, મતિશુદ્ધ જ્ઞાન, એમાં પોતાનો આત્મા એ જ્ઞાન ને આનંદનો પુંજ છે એમ એને જ્ઞાન ને શ્રદ્ધામાં પ્રત્યક્ષ આવી ગયું છે. પ્રત્યક્ષ જણાય છે, જણાશે નહી, જણાય છે. હવે હું એક છું એ મોમાં છે એ નિશ્ચિતા આવી, આયા સુધી તો પોતાના અનુભવની સાથ આપી અને આત્માનું સ્વરૂપ મારે કેવું છે, એ સ્વરૂપને કેવું અમે સંકેતીએ છીએ, જાણીએ છીએ. હવે એ આત્માની વાત ઉપાડે, આટલી પોતાના અનુભવની વાત કરીને અનાદિની મોહરૂપી અજ્ઞાની હતો, વિરક્ત શ્રી ગુરુ મળ્યા. એનો અર્થ એમ થયો કે અજ્ઞાની જીવને જ્ઞાની જીવિત હોય એ નિમિત્ત સિદ્ધ કરે છે. આમાં અજ્ઞાનીને અજ્ઞાનીનો બોધ નિમિત્ત થઈ શકતો નથી. એ ભલે ને ગુરુ અજ્ઞાની હોય, હું તો સાંભળવા જાઉં છું અને મારા ઉપાદાનથી હું આત્માનો અનુભવ કરી લઉં. હા હા, તને નિમિત્તનો પણ વિવેક નથી. એક વખત તમે ગુરુને પ્રત્યક્ષ સાંભળ્યા હોય પછી ચેત નિમિત્ત થાય, પછી શાસ્ત્ર પણ નિમિત્ત થાય, અથવા કોઈ નિસર્ગ સમ્યક દર્શન થનાર જીવ હોય તો એને વર્તમાન સાક્ષાત ગુરુ ન મળ્યા હોય, પણ કુંદકુંડ આચાર્ય ભગવાન આદિ અનુભવીના શાસ્ત્રો એના જ્ઞાનમાં અનુભવમાં નિમિત્ત થાય. પણ ચોપડા તો અજ્ઞાનીના લખેલા હોય એ નિમિત્ત થાય
નહીં,
અજ્ઞાનીએ નિમિત્ત ન થાય, કુ ગુરુ પણ નિમિત્ત ન થાય અને કુ શાસ્ત્ર પણ નિમિત્ત ન થાય. અને દેવનું કદરૂપું સ્વરૂપ ચિત્રું હોય એવી પ્રતિમાને જોઈને પણ તમે દર્શન થતું. એક અમદાવાદમાં બનાવ બન્યો, હું અમદાવાદ ગયો હતો, 10-12 વર્ષ પહેલાની વાત છે, રાજકોટથી ગયો હતો. ત્યારે એક ત્યાં આપણા બેન છે, શું નામ એનું, માલતીબેન, માલતીબેન છે ત્યાં. એને આ વાત રૂચી ગઈ, ઘરના બીજાને કોઈને રૂચી નહીં. અને શ્વેતાંબર અને એનો જે દીકરો છે એ પોતે વકીલ બેરિસ્ટર એડવોકેટ, અને એ સમાજની અંદર શ્વેતાંબરમાં એ પ્રમુખ વ્યક્તિ વ્યક્તિ અથવા પ્રમુખ પણ છે. હવે બનાવ એવો બન્યો કે મને ચા પાણી પીવાનું મહાલક્ષ્મી એને કહ્યું, એને જોડે ચા પાણી પીવાનો પ્રોગ્રામ હતો. ગયો તો એના દીકરા પણ આવ્યા હતા, ઓમ નરમ ઓમ નરમ. પછી મને એક પ્રશ્ન કર્યો એણે, થોડી આ વિષય આવ્યો ને કે જેને સમ્યક દર્શન થાય એને આત્મજ્ઞાની જ ગુરુ ભણત હોય, એમાં એમ પાઠ છે વિરક્ત ગુરુ. હા શબ્દ પીડ્યો છે ને, અજ્ઞાની ગુરુ ન હોય, અજ્ઞાની ગુરુ ન હોય. ત્યારે પૂછ્યું એના પુત્રે કે ભાઈ સમજવા માટે હો, આજ્ઞાત માટે નહીં પણ સમજવાના હેતુએ પ્રશ્ન પૂછો કે ભાઈ આ લગ્ન દિગંબર પ્રતિમા જે છે વિતરાગી પ્રતિમા એને જ નમસ્કાર કરવા, અને આ ભગવાન મહાવીર છે એ પણ ભગવાન મહાવીરની પ્રતિમા છે કે જેના ઉપર આંગીને દાગીના ચડાવવામાં આવે, કપડા પહેરાવે, શ્વેતાંબરમાં રિવાજ છે ને, તો એને શા માટે મન ન કરવું એનું કઈ કારણ મને તમે સમજાવો, સમજવાના છે. એટલે મને એ ખબર નહીં કે આ ફોટો એના પિતાશ્રીનો છે, અમે ફોટો સિંગાતો હતો. એટલે મેં કહ્યું કે આ તમારા પિતાશ્રીનો ફોટો છે એમને કહી દીધું, સાચું પડી ગયું હનુમાનજી, કે આ તમારા પિતાશ્રીનો ફોટો છે, જેવું એનું હતું એવો આ ફોટો છે, તો તમે એને પગે લાગો. પણ એ ખોટાને કોઈ બે સીંગડા આવું એવું ચીતું હોય તો એ તમે ખોટાને પગે લાગો. નામ લખ્યું હોય તમારા પિતાનું, મોઢું થોડુંક મળતું હોય, થોડુંક મળતું હોય કે ના એને પગે કેમ લગાય. તો મેં કહ્યું પ્રતિમાને વિકૃત સ્વરૂપે મૂકે તો એને પગે લાગી શકાય નહીં. કેમ કે વિતરાગી એ જયારે મુનિ થતા ત્યારે તાણો વાણો નહોતો એના શરીર ઉપર. ભગવાન મહાવીર દીક્ષા લીધી આ લગ્ન દિગંબર મુનિ અનાદિનું આ મુનિનું રૂપ ને સ્વરૂપ છે, આ બાહ્ય લક્ષણ છે, અનાધિકૃત લક્ષણ છે. પણ નિશ્ચયની સાથે વ્યવહારનો કેવો મેળ હોય છે કે બાહ્યમાં લગ્નતા જ હોય, અંદરમાં જયારે પરિણામથી લગ્નતા આવી ગઈ, રાગ દ્વેષ મોહના લુગડા ઉતરી ગયા ત્યારે બાહ્ય એને શરીર ઉપર આસક્તિ હોઈ શકે નહીં. ત્યારે પોતે વિચારમાં પડી ગયો, સાચી છે આપણે આ રૂપ બદલાવી નાખ્યું. મેં કહ્યું પિતાજી રૂપ બદલાવો તો તમે પગે લાગો નહીં. જે પ્રતિમાનું રૂપ હોય એ જ રૂપ રાખવું જોઈએ, રૂપને વિકૃત ન કરવું જોઈએ. શૃંગારી છે એ તો રાજા છે, રાજાને પગે ન લગાય. તીર્થંકર પરમાત્માને અમે પગે લાગીએ છીએ, તીર્થંકરનું રૂપ પિતરાજી મૂર્તિ છે, એને વળી હું શું આ પીલાને ટપકાને કઈ હોય બિલકુલ હોય છે કે ચોખ્ખી વાત કહી દીધી. વિચાર સમજી ગયા હો, દાખલો આપ્યો કે નહીં. પછી પૂછ્યું કે આ તમારા પિતાશ્રીનો ફોટો છે એ બરાબર છે ને, તો કહા ભાઈ હો એ ફોટો મારા પિતાશ્રી
બરાબર
નકર તો કે પિતાશ્રી નો ફોટો છે આ છે કે ને કઈ. બહુ સારું, બહુ સારું, બરાબર. પ્રશ્ન ઉઠે, પ્રશ્ન ઉઠે એટલે આ અત્યારે તમને ચર્ચા કરી ચર્ચા કરી કોઈ પૂછા વિના. હું તો જાણતો નથી કે પૂછ્યું તો એને અહીંયા વિકલ્પ પૂછો ને અહીંયા સમાધાન કરવાનો ભાવ આપી યુગા જોઈએ. હું એવો આત્માનો અનુભવ કરું છું કે હું કઈક તેને માત્ર જ્યોતિ રૂપાત્મા છે, જે મહારાજ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. હવે હું એક છું, હવે હું એક છું પણ અનેક નથી. અનેકનો નિષેધ કરે છે અને એક પણ અને થાપે છે. બરાબર. જગતના પ્રાણીઓને આત્માનું આવું એક રૂપ સ્વરૂપ છે, અનેક રૂપી આત્માનું સ્વરૂપ નથી. એ બધું કે છે હમણાં હું એક છું વ્યાખ્યા કરે છે. માત્ર આકારને લીધે, જ્ઞાન માત્ર સ્વરૂપને લીધે. આકાર એટલે આકૃતિની વ્યંજન પર્યાય નહીં, વ્યંજન પર્યાય ન લેવી લક્ષમાં. કાલે અમે હોસ્પિટલમાં ગયા હતા, કસ્તુરબેન ખબર કાઢે ત્યારે બહુ સારા શબ્દ બોલ્યા કે જે માથાનો દુખાવો થાય છે અને અનુભવ દુઃખનો થાય છે એમ આત્માનો અનુભવ થઈ શકે છે. કહ્યું હા બેન, બરાબર અનુભવ થઈ શકે. પછી એને પ્રશ્ન પૂછ્યો કે એક મને થોડી મૂંઝવણ દે છે. પૂછો કહ્યું તો કે આત્મા સંકોચકિર્ણ છે અને અસંખ્યાત પ્રદેશી છે, એ બે વચ્ચેનો મેળ ખ્યાલ માનથી આવશે. હવે તો ગુરુદેવના પ્રતાપે એમાં પુરુષ જ વિચારી શકે ને સ્ત્રી ન વિચારી શકે એવો પુરુષનો વિચારો નથી. અરે પુરુષો ધણી એનો રહી જાય ને એની ધર્મ પત્ની પામી જાય. સ્વતંત્ર છે આત્મા, એમાં શું મારે એની તરવાર છે. ત્યારે તે સંકોચકિર્ણ છે અને અસંખ્ય પ્રદેશ છે, બે વચ્ચેની સંધાન ખ્યાલમાં નથી આવતી. ત્યારે કહ્યું કે અસંખ્ય પ્રદેશી આત્મા છે, વાત સાચી છે, પણ એ બાહ્ય દેહના સંયોગના નિમિત્તે એનો સંકોચ વિસ્તાર થાય છે. દેહના નિમિત્તે એ પર્યાય છે, વિભાવ પર્યાય, વ્યંજન પર્યાય છે. એ લક્ષમાં ન લેવી, એની આકૃતિ લક્ષમાં ન લેવી. કેમ કે આત્મા અનિર્દિષ્ટ સંસ્થાન છે, દેહના સંબંધથી આત્માની આકૃતિ નથી. પર્યાય છે, એ પર્યાય લક્ષમાં ન લેવી. અસંખ્યાત પ્રદેશી જેવડો છે તેવડો, તેવડો ને તેવડો. એ કીડીના દેહમાં જાય તો પણ તેવડો, હાથીના દેહમાં જાય તો પણ એનું રૂપ તેવડું. પ્રદેશો વધે છે ને પ્રદેશો ઘટતા છે એમ છે અસંખ્યાત પ્રદેશી. સંકોચતી નથી તો એવો ને એવો, એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. જેમ પ્રતિમાને તાકેલી હોય ને એવી ને એવી રહે એમ આત્મા એવો ને એવો. એટલે કહ્યું ધ્યાનના કાળે અસંખ્યાત પ્રદેશનું નાનું મોટું રૂપ સંકોચિતતા લક્ષ્મણ ન લેવું. પણ હું એક નાયક ભાવ માત્ર છું, એટલું માત્ર એવું સ્વરૂપ લક્ષમાં લેવું, એની આકૃતિ ન લેવી. સમજી ગયા? ત્યારે પોતે ખુશી થયા અને તબિયત ઠીક છે, સુધારો સાહેબ થયો. પણ રુચિ છે ને તત્વની જિજ્ઞાસા ઊંડી સમજવાની છે, ને શબ્દો પણ સારા નીકળ્યા. આત્માનો અનુભવ થઈ શકે છે. બરાબર છે બેન? આ તો એની વાત કરે, બીજાને પ્રેરણા મળે એ કારણ છે. એમ કે બીજું કઈ કારણ
જરૂર મળે.
હા, માત્ર સ્વરૂપ આકાર એટલે અહીંયા આકાશ શબ્દ આવ્યો ને એને એનો ખુલાસો આવ્યો. આકાર, આકાર એટલે સ્વરૂપ, આકાર એટલે આમ નાની મોટી આકાર તો છે એનો, પણ નિરાકાર આકાર છે, અરૂપી આકાર છે. એનો આકાર નથી જેમાં પ્રતિમા દેખાય છે, જળની અને ફૂટગલની અવસ્થા. આ આકૃતિ, આ આકૃતિ, આ આકૃતિ એવો આકાર નથી. એ તો આકાર, અરૂપી આકાર છે. આકાર વિનાનો નથી, આખા લોકમાં ફેલાઈ ગયો એવો નથી. છે દેહ પ્રમાણ પણ અસંખ્યાત પ્રદેશી છે. માત્ર સ્વરૂપને લીધે જો પોતાથી વાત કરે છે, હું સમસ્ત क्रम रूप तथा अक्रम रूप प्रवर्ता व्यवहारिक भावों से भेद रूप थतो नथी। माते हूँ एक तू क्रम रूप भावो जे थाय छे घड़ीक मां देव पर्याय घड़ीक मां मनुष्य पर्याय घड़ीक मां तिरिपी पर्याय एक क्रम रूप व्यवहारिक भाव छे। मनुष्य ने पर्याय अटाणे मने प्रगट छे एमा दर्शन ज्ञान योग एवा एवा एक साथे बदा भावो व्यवहारिक छे। पर्याय मां एक साथे भावो छे मार्गना स्थान मां अनेक प्रकारना भावो वेद कसाय योग ए बधा भावो अत्यारे मारी अवस्था मां छे। अने क्रमरूप एटले एक पछी एक मनुष्य पर्याय पछी देव पर्याय थाय एने क्रमरूप व्यवहारिक भावो कहेवाय। त्रण क्रमे एक साथे नहीं અને એક અવસ્થામાં એક સાથે ઘણા પ્રકારના વિભાવ ભાવો જે છે ઘણા વિભાવ ભાવો છે એ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા એટલે વર્તમાન પ્રવર્તે છે અવસ્થામાં એ હયાત છે વ્યવહારિક ભાવો છે એનાથી ભેદરૂપ થતો નથી। હું તો અભેદ એક શંકુ ઉત્તીર્ણ રહું છું અનેક રીતે થતો નથી। વ્યવહારિક ભાવો અનેક રૂપ છે ખરા પણ હું એ અનેક ભાવ રૂપ થતો નથી। મારું એક પણ કદી છૂટતું નથી। હું એક છું ભલે પર્યાયમાં અનેક રૂપ ભાવો હોય પણ દ્રવ્ય સ્વભાવથી ચિન્ માત્ર સ્વરૂપથી જોવામાં આવે તો મારું એક જ રૂપ છે। મારામાં અનેક ભેદો દેખાય છે એ મારા નથી મારામાં નથી મારાથી બાહ્ય છે હું તો એક છું। અનેક નો નિષેધ કર્યો અને એક નો થાયપો આત્મા એક રૂપ છે આત્મા આત્માને એક રૂપ પરિણામ અનેક રૂપ ભલે હો પણ દ્રવ્ય એક રૂપ છે અને દ્રવ્ય સામાન્ય ચિહ્ન માત્ર તેટલો જ હું છું। આ પરિણામમાં જે ક્રમ ને અક્રમ રૂપ પ્રવર્તા ભાવો છે એ મારું સ્વરૂપ નથી હું તો એક છું એમ વ્યવહારિક ભાવનો નિષેધ કર્યો। વ્યવહાર ને અભૂતાર છે નિશ્ચય નહીં વડે વ્યવહાર નો નિષેધ કરવા યોગ છે। હાય હાય વ્યવહાર નો નિષેધ થઈ જશે તો અરે વ્યવહાર નો નિષેધ કરવા યોગ છે થઈ જશે તો શું સમજને વ્યવહાર નો તો નિષેધ કરવા માટે અમે કટિબદ્ધ થયા છીએ। નિશ્ચય નહીં દ્વારા વ્યવહાર નહીં નિષેધ કરવા યોગ છે અને નિશ્ચય નહીં નિષેધક છે
બરાબર
વ્યવહાર નહીં નિષેધ છે નિશ્ચય નહીં નિષેધક છે। જ્યાં હું એક છું ત્યાં વ્યવહાર નહીં નો નિષેધ થઈ ગયો કરવો પડે નહીં ભગવાન આત્મા આહા વાસુદેવ પ્રતિ વાસુદેવ આત્મા નથી એ આત્મા હા એ તો પુનની પ્રકૃતિનો ઠાઠ સ્વાંગ છે અનાત્મા છે। તીર્થંકર પ્રકૃતિ આત્મા તીર્થંકર પણ નથી કેમ કે એ તો તીર્થંકર નામા કર્મની પ્રકૃતિના ઉદયથી એ બધા પુનના ફળો છે એ ધર્મનું ફળ તીર્થંકર પ્રકૃતિ નથી એ તો રાગ નું કર્તવ્ય છે। પૂર્વે રાગ થયો હતો તીર્થંકર કર્મની પ્રકૃતિનો બંધ થયો હતો તેરમા ગુણસ્થાના પેલા સમયે એને ઉદય આવે છે કર્મની જળ કર્મની પ્રકૃતિ છે જળ પુન્યની પ્રકૃતિ છે પુન્યનો વિપાક છે તીર્થંકર પણ એ આત્માનું સ્વરૂપ નથી। હા તીર્થંકર ને આમ કરો છો તીર્થંકર ને તો પગે લાગી છે અમે ભાઈ અમે પગે લાગી છીએ પણ તીર્થંકર એ આત્માનું ઓરિજિનલ સ્વરૂપ નથી એ તો સ્વાંગ છે એ તો પુણ્યનો વિપાક પુણ્યનો ફળ છે હા એ રીધિ છે પણ નિધિ નથી। તીર્થંકર પરમાત્માને જે કેવળ જ્ઞાન પ્રગટ થયું તે નિધિ છે અને પુણ્યના ફળથી જે દેવ આવીને રચના કરે દિવ્ય ધ્વનિ છૂટે એ બધી રીતિ છે
બરાબર
અને એ રીતિ આત્માની નથી પુણ્યની રીતિ છે આત્માની નિધિ એનાથી જુદી છે બરાબર કહી એટલે પૂંછીઓનું બધું દેખાય બહારથી, એ તો પૂંછની રીતિ છે, આત્માની રીતિ પણ નથી ને આત્માની નિધિ પણ નથી. આત્માની નિધિ તો અહીંયા છે, ગોદામમાં કે દુકાનમાં ક્યાંય માલ પીળો છે, એ માલ આત્માનો નથી, એનો સ્વામી જળ છે ભાઈ, એનો સ્વામી આત્મા. સ્વરૂપ છે કે આપણી ચીજ હોય તો આપણી સાથે આવી જોઈએ, પણ આપણી સાથે તો આવતી નથી. માટે પારકી ચીજ છે, માટે એ ભેદરૂપ થતો નથી, એ અનેક પર્યાય રૂપે હું થતો નથી. માટે હું એક છું. ચેલો બોલ કયો થઈ ગયો થાય.